પાના નંબર 119 119 બીજો પેરેગ્રાફ. આ જગતમાં પરમાર્થ માર્ગની પ્રાપ્તિમાં વધારેમાં વધારે અવરોધ જો હોય તો બે અવરોધ છે. એક બહારનો અવરોધ, તે પોતાનો મત, અને બીજો અંદરનો અવરોધ, કશાય. ક્યારે થઈશું બાહ્યંતર નિર્ગ્રંથજો? અહીં બે શબ્દો મૂક્યા, બહારથી પણ નિર્ગ્રંથ અને અંદરથી પણ નિર્ગ્રંથ. બહારથી પણ છૂટવું જોઈએ અને અંદરથી પણ છૂટવું જોઈએ. પરંતુ ભૂલ ક્યાં થઈ ગઈ? બહારથી છૂટવું જોઈએ એટલે સંસાર છૂટવો જોઈએ, કુટુંબ પરિવાર વગેરે છૂટવું જોઈએ. પરંતુ અહીં એમ કહે છે કે બહારથી છૂટવું એટલે મત છૂટી જવું, મતનો આગ્રહ છૂટી જવો, તે બહારથી છૂટવું. મતનો આગ્રહ એટલે પોતાની માન્યતાનો આગ્રહ. આ શબ્દ ફરીથી સમજો. ખન ખન જ્ઞાન તે અખંડ નહીં, તે વસ્તુને સંપૂર્ણપણે જોનારા છે. જેમણે સમગ્રતામાં સંપૂર્ણતામાં જોયું તેમના જ્ઞાનમાં અભિપ્રાય નથી, તે પરમ સત્ય છે. ઋતે જ્ઞાનાત્ર મુક્તિ. પરમ જ્ઞાન, સત્ય જ્ઞાન, પારમાર્થિક જ્ઞાન એ વગર મુક્તિ નથી. પારમાર્થિક જ્ઞાન, સત્ય જ્ઞાન એટલે અસ્તિત્વ જેવું છે, તેવું ખરેખરું જ્ઞાનમાં ઝળકવું. જેમ કે એક્સરે મશીન આંતરડામાં ક્યાં ઠેકાણે, ફેફસામાં ક્યાં ઠેકાણે ડાઘ પડ્યો છે તે બતાવે છે, તેમ સર્વજ્ઞ અવસ્થા એ સમગ્ર વિશ્વનું મશીન છે. એ જ્ઞાનમાં કંઈ પણ છૂપું રહેતું નથી. તેને કહેવાય અખંડ જ્ઞાન. અખંડ જ્ઞાનમાં જે જોયું અને વર્ણવ્યું તે સત્ય. ખંડ જ્ઞાનમાં જે જોયું અને માન્યું એને કહેવાય છે મત. આ મતનો આગ્રહ
બીજું છે દર્શન. મત અને દર્શન બંને શબ્દો જુદા જુદા છે. દર્શન એટલે વિશેષ પ્રકારના પુરુષોએ કરેલો વિચાર, સર્વાંગી નહીં પણ એકાંતિક. આત્મા નિત્ય જ છે તેમ વેદાંત કહે છે, આત્મા જ નથી તેમ ચાવાર કહે છે, અને આત્મા અનિત્ય છે તેમ બૌદ્ધ કહે છે. આત્મા એક જ છે તેમ વેદાંત કહે છે, આત્મા અનેક છે તેમ નૈયાયિક વૈશેષિક કહે છે. આનું નામ દર્શન. દર્શનનો આગ્રહ, મતનો આગ્રહ છોડીને સાધકે સાધના કરવાની છે. મતનો આગ્રહ છોડવાનો છે. સૌથી મોટી મુશ્કેલી જો કોઈ હોય તો આગ્રહ છોડવાની મુશ્કેલી છે. મેં એક વખત કહ્યું હતું, ગામમાં આખું મહાજન એક વ્યક્તિને કહ્યું, તે રોડ પર એક છોડેલ અને બળદ બાંધતો હતો. તેના કારણે બધાને હેરાન થવું પડતું હતું. માણસ બહુ જબરો એટલે આખું મહાજન કહેવા આવ્યો. તેણે સ્વાગત કર્યું, બધાને બેસાડ્યા, પોતે નીચે બેઠો અને પાઘડી ઉતારીને પૂછ્યું કે કેમ પધારું થયું. મહાજને કહ્યું કે અમે બધા જે કહીએ તે તારે માનવું પડશે, રસ્તા વચ્ચેથી તારે ખીલો ખસેડવો પડશે. તેણે કહ્યું કે તમારી વાત માથા ઉપર, પણ ખીલો નહીં ખસેડું. આ આગ્રહ, તમે ગમે તે વાત કરો મારો આગ્રહ નહીં છૂટે. આગ્રહ અટકાવે છે, રોકે છે અને જ્ઞાનના દ્વાર બંધ કરે છે. આગ્રહ અહંકારને મજબૂત કરે છે અને તોડે છે. સૌથી મોટું નુકસાન તમારો આગ્રહ તમને પુરુષ તોડે, તેમનાથી દૂર લઈ જાય છે. કઈ સમજાયું? સદગુરુ મળવા મુશ્કેલ છે તેમ ગાયા કરો અને તમારો આગ્રહ પણ રાખો. સદગુરુથી તમે તૂટો છો, છૂટો છો. આગ્રહ તમને સદગુરુ સાથે ભેગા થવા દેતો નથી. આગ્રહ વચમાં નડે છે. જ્યાં સુધી આગ્રહ છે ત્યાં સુધી સદગુરુ સાથે તમારો તાદાત્મય નહીં થાય, ટ્યુનિંગ નહીં થાય, સંવાદ નહીં થાય, હૃદય નહીં ભળે, પ્રેમ નહીં થાય, તમે તન્મય નહીં થઈ શકો, તમે સમર્પણ નહીં કરી શકો, તમે પ્રેમની અનુભૂતિ નહીં કરી શકો. કારણ કે કદાગ્રહ છે તે તમારો નાતો બીજાઓથી તોડે છે. પોતાની અને પોતે માનેલી વાત સાચી તેમ આગ્રહ કરવાથી સંબંધો તૂટશે. કારણ કે તે સત્ય છે તેમ મનાવવા માટે પોતાની તમામ બુદ્ધિ કામે લગાડે છે. જે બુદ્ધિ સત્યને સમજવા માટે વાપરવાની હતી તે બુદ્ધિ પોતાનો આગ્રહ સાચો છે તે મનાવવા સિદ્ધ કરવા માટે વાપરે છે. તેમાંથી શબ્દો આવ્યા ખંડન મંડન. આ પંડિતોનું બહુ પ્યારું કામ છે, બીજાની વાતનું ખંડન કરવું અને પોતાની વાતનું મંડન કરવું. તેમાં પંડિતોને બહુ મજા આવે છે.
હજારો શાસ્ત્રો આ ખંડન મંડનથી ભરેલા છે અને તેમાં જે જીવો અટક્યા છે તે જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી. તેમાં પાછો બીજો વિકલ્પ નડે છે કે તે પોતે અત્યાર સુધી આ મતને માનતો હતો તેને કેમ છોડવો, લોકો શું કહેશે, મને આ કેમ પાલવશે. સૌથી મોટી વાત તો એ છે કે આ અવસ્થા હોવાના કારણે જાત જાતના વિકલ્પો કરે છે. હું આશ્રમમાં જાઉં કે ત્યાં જાઉં, આ ગુરુ પાસે જાઉં કે ઓલા ગુરુ પાસે જાઉં. લોકો કહેતા હોય છે કે એક જબરો મંત્ર આપો, અમને તો ખબર નથી કે આ જબરો મંત્ર શું છે. મંત્ર એટલે મંત્ર, મનનું ત્રાણ કરે તે મંત્ર. વિકલ્પ કરે કે કયું મંત્ર જપું. નૌકાર મંત્ર બોલતો હોય તેને થાય કે ગાયત્રી મંત્ર જપું તો કેમ. ગાયત્રી મંત્ર કરતો હોય તેને થાય કે હરિઓમ ના જાપ કરું તો કેમ. ન નૌકાર જપે, ન ગાયત્રી જપે, ન તો હરિઓમ જપે. તેના કારણે અસ્થિરતા અને ચંચળતા વધે. જે સાધન સ્થિરતા માટે હતું તેમાંથી અસ્થિરતા થઈ. આવી અસંખ્ય વિકલ્પોમાં આપણી ચેતના અટવાઈ ગઈ છે. તુલના કરીએ કે આ ગુરુ સારા કે પેલા ગુરુ સારા. ગુરુને સારા નરસા શા માટે કરે છે. તું સારો હોય તો યોગ્ય મળી આવશે. ધ્યાન પોતે કરતો હોય અને બીજા ધ્યાન કરે છે તેમ ખબર પડે તો થાય કે જરા જોઈ આવું કે કેવું ધ્યાન થાય છે. આ વિકલ્પ અને આગ્રહ પરમાર્થ માર્ગમાં હિમાલય જેવડા અવરોધો ઊભા કરે છે. હિમાલય ખડી ખસેડી શકાય પણ વિકલ્પો અને આગ્રહ ખસેડી નહીં શકાય.
પરમ કૃપાળુ દેવ કહે છે કે તારે મોક્ષનો ઉપાય જોઈએ છે. આ છઠ્ઠું પદ મોક્ષનો ઉપાય છે. પાંચ જાણવાના અને છઠ્ઠું જીવનમાં જીવવાનું. મોક્ષ છે તેમ નક્કી તો કર્યું પણ તેટલા માત્ર તે કામ પૂરું થતું નથી. પછી મોક્ષનો ઉપાય કરવો પડશે. ડૉક્ટરોની પેનલ બોલાવી નક્કી તો કર્યું કે આ રોગ છે પરંતુ તેટલાથી કામ પતતું નથી. નક્કી કર્યા પછી ઉપચાર કરવો પડે છે. પહેલાં યથાર્થપણે નક્કી કરી લો કે મોક્ષ છે અને પછી મોક્ષનો ઉપાય કરો.
મોક્ષનો ઉપાય શું છે એમ કહ્યું કે પહેલાં છોડો. શું છોડો? મતનો આગ્રહ, દર્શનનો આગ્રહ અને તેના વિશેના વિકલ્પો. આ જેવો છોડશે તે એક નેગેટિવ પોઈન્ટ અને કયો માર્ગ આ સાચશે તે પોઝિટિવ. પહેલાં પણ કહ્યું કે હણે બોધ વિતરાગતા, અચૂક ઉપાય આમ. બે શબ્દે બોધ અને વિતરાગતા એ અચૂક ઉપાયો છે. એક દર્શન મોને હણે છે
અને એક ચારિત્ર મોહને હણે છે. સંપૂર્ણ મોહનું જવું તે પરિપૂર્ણ મુક્ત અવસ્થા છે. આ માર્ગ જે કયો તે સાચે તે અવશ્ય મોક્ષ પામશે. અહીં એમ કહેવું છે કે માર્ગ પામ્યાથી મુક્તિ નહીં થાય, માર્ગને સાધવો પડશે. પામવું જુદી વાત અને સાધવું જુદી વાત. પામવું તે માર્ગનો બોધ થયો અને સાધવામાં તમારો પુરુષાર્થ આવે, અને પુરુષાર્થ જ્યારે થાય ત્યારે અમે નિશ્ચિતપણે કહીએ છીએ કે જન્મ તેના અલ્પ.
અલ્પ જન્મ શા માટે કયો ગયા તેનો વિચાર આગળ કરીશું. કહેવું તો એમ છે કે આ માર્ગ સાધશે તેનો સતત ક્ષણ મોક્ષ થાય, પણ સાધના કરનારમાં એ માટેનો જુસ્સો પ્રબળ પુરુષાર્થ એને કહેવાય છે સંવેગ. સંવેગ ત્રણ પ્રકારે છે, એક ઉત્કૃષ્ટ સંવેગ, મધ્યમ સંવેગ અને એક જઘન્ય સંવેગ. જેવો સંવેગ તેવી પ્રાપ્તિ, જેવી તીવ્રતા તેવી પ્રાપ્તિ. આ જઘન્ય આ ઉત્કૃષ્ટ એવા જે ભેદ પડે છે તે સાધનામાં નથી પડતા, પણ સાધના કરનાર સાધકની આંતરિક અવસ્થાના કારણે થાય છે. શબ્દ ખ્યાલમાં રાખજો, શબ્દ છે સંવેગ. ઉત્તરાધ્યયન સૂત્રમાં 29મા અધ્યાયમાં જ્યારે જંબુસ્વામીને સુધર્મા સ્વામી કહેવાનો પ્રારંભ કરે છે ત્યાં કહે છે કે સંવેગેણમ ભવંતે જીવે કી જીવે કી જણે. આ સંવેગથી હે ભગવાન જીવમાં શું પ્રગટ થાય છે. એ સંવેગની વાત આગળ પ્રવચનમાં આવશે. હવે પછીથી એક એક મહત્વની વાત શરૂ થશે. વારંવાર ભલામણ કરું છું કે શબ્દો બરાબર સમજો, અને એ પણ સ્પષ્ટતા છે કે માત્ર પામવાથી કામ નહીં થાય, માત્ર પામવાથી 50% અને સાધવાથી 100% કામ થાય. 100% કામ કરવું હશે તો પામવું અને સાધવું બંને સાથે કરવા પડશે. આવી અવસ્થા તમે તમારા જીવનમાં પ્રાપ્ત કરજો. ધન્યવાદ આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
ગાથા 105ની વિચારણા ચાલે છે. 105ની અંદર મહત્વનો શબ્દ કયો? છોડવા, પ્રારંભ પહેલો શબ્દ છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ. બે પ્રકારનો આગ્રહ પણ હોય છે અને વિકલ્પ પણ હોય છે. ઘણાને આગ્રહ હોય કે આ જ પ્રકારે થાય, આમ જ કરવું, આ આગ્રહ છે. અને વિકલ્પમાં આ કરું આ કરું. થોડું કરતો હોય તો વળી પાછું એમ થાય કે આનાથી આવલું સારું છે, આનું સારું છે. ક્યાંય સ્થિરતા ન હોય. ચંચળતા એટલી બધી મનની છે કે એને પરમાર્થ માર્ગની અંદર પણ સાક્ષાત ભગવાન આવીને કહે ને કે તારે આ કરવાનું છે તો એને વિકલ્પ આવે. એમ કે એને કીધું તો ખરું પણ બીજું કંઈ હશે, એટલે એના ધ્યાનમાં બહાર રહી જતું હશે. જીવને એટલી બધી અલ્પજ્ઞતા છે કે સર્વજ્ઞમાં પણ એને શંકા થાય. સર્વજ્ઞએ કહેલી વાતમાં પણ શંકા થાય. મનની ચંચળતા ગણી. જે સાધના માટેની આવશ્યકતા છે, આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, એને સંકિત થયું સ્થિરતા ન આવે. ત્રણ સંક્ષિપ્ત યોગ કયા કયા? મન વચન અને કાયા. કાયાની સ્થિરતા, એક જગ્યાએ બેસી ન શકે, એને સામાયિક પણ આકરી લાગે. બે ઘડીનો સામાયિક કરવું હોય તો સ્થિરતા ન રહે. આમ પગ કરે તેમ પગ કરે, ચરોડો રહીને બેસો શું કામ? મારે ઊભા થવું, પણ તારે ઊભા શું કામ થવું છે? બે ઘડીમાં ઊભા થવાની જરૂર જ નથી, પણ એ બધી વ્યવસ્થા રાખીને જ બેસે. કારણ કે મનની અંદર અસ્થિરતાનો યોગ ઘણો છે, અને સાધનાની અંદર સર્વપ્રથમ આવશ્યકતા હોય તો સ્થિરતાની છે, પછી એકાગ્રતા અને પછી નિર્મળતા. પહેલાં સ્થિરતા થવી જોઈએ, યોગની સ્થિરતા. મન, વચન અને કાયા આ ત્રણ યોગ આપણને પ્રાપ્ત થયા છે, ત્રણેયની સ્થિરતા જોઈએ. કાયાની સ્થિરતા એક જ સ્થાન ઉપર બેસીને અનુષ્ઠાન કરવા, સામાયિક કરવાની હોય, પ્રતિક્રમણ કરવાનું હોય, ચૈત્યવંદન કરવાનું હોય, અથવા પ્રાર્થના, ભક્તિ, જાપ, જે કંઈ આપણે કરીએ તે. પરંતુ કાયાની સ્થિરતા આપણે રહેતી નથી. પછી વચનની સ્થિરતા બહુ આકરું છે. વચનની સ્થિરતા રહેવી એ પણ આકરું છે. ક્યાં ભૂલ કરે, કંઈ પણ કહેતો હોય, એક સ્તુતિ ગાય વળી બીજી ગાય, એક સ્તવન ગાય બીજું ગાય, આનું આમ છે, આનું આમ છે, કૈરા જ કરે એટલે શાંતિથી ભગવાનનું નામ લેતો, એકનું લેતો પછી બીજાને શરૂ કરી દે. વચનમાં પણ સ્થિરતા નથી, અને મનની તો છે જ નહીં. જે કાયાની અને વચનની અસ્થિરતા છે એની પાછળ મૂળ છે એ મન છે. મનથી આખા યોગની પ્રવૃત્તિ ચાલે છે, પણ મન જ અસ્થિર છે. પવનથી પણ, વાયુથી પણ ચંચળ એવું માણસનું મન છે. એને સર્વપ્રથમ મનની સ્થિરતા કરવી જોઈએ. એટલે અહીંયા શરૂઆત કરી છે સરસ. મુનિશ્રી વારંવાર કહે છે કે શબ્દો સમજો. હવે આત્મસિદ્ધિની અંદર ગાથાઓ સમજવાની વાત તો દૂર રહી, પરંતુ શબ્દો, આત્મસિદ્ધિમાં તો એક એક શબ્દ મહત્વનો છે. ગાથા યાદ રાખી દીધી તો એથી પણ આપણું કામ સરી શકશે નહીં. એક એક શબ્દો યાદ રાખજો તમે. એક એક ગાથા કોઈને કોઈ પ્રકારનો શબ્દનો નિર્દેશ કરે છે કે સાધના શું કરવાની છે. તો 105મી ગાથા કે જે છોડવાની સાધના કરવાની છે, સાધના છોડવાની કરવાની છે. તો કે બધું છોડ્યું, ઘર છોડ્યું, સંસાર છોડ્યું, સગાવાલા છોડ્યા, મિલકત છોડી, સમૃદ્ધિ છોડી, સંપત્તિ છોડી, બધું છોડ્યું, શું બાકી રહ્યું? તો સાધુ થયો હોય તો પણ મનના વિકલ્પો બાકી રહ્યા. બધું જ છૂટી શકે છે, બધું જ છૂટી શકે છે. બાહ્ય જે છે એ છોડવું ઘણું સરળ છે. એક આવેગ આવે, એક આવેશ આવે, મારે નથી જોઈતું, જાઓ, આનો આ જીવન ત્યાગ કરો, સરળ છે. પરંતુ જે કઠિન છે સાધના, બાહ્ય છોડવાની સાધના સરળ છે. એટલે કોઈ ત્યાગ કરવો એ સરળ છે, પણ એ પદાર્થ પ્રત્યેનો તીવ્ર છે એ છોડવો, એના પ્રત્યેનો મોહ છોડવો એ આકરો છે. વિરતિના પરિણામ એમ કહે છે કે પદાર્થ છૂટે કે ન છૂટે, પરંતુ પદાર્થ પ્રત્યેની જીવની આસક્તિ ન હોવી જોઈએ, રતિભાવ ન હોવો જોઈએ, મોહ ન હોવો જોઈએ, મમત્વ ન હોવું જોઈએ, મારાપણાનો ભાવ, માલિકીનો ભાવ, સ્વામિત્વનો ભાવ, આ બધા મોહના ચાળા છે. પદાર્થ છોડો અને આ જો ભાવ ચાલુ રહેશે તો પદાર્થ ફરી બીજા અનેક રૂપમાં પ્રાપ્ત કરવાના પ્રયત્નો ચાલુ જ રહેશે. એટલે પદાર્થ છોડો કે ન છોડો એનું બહુ મહત્વ નથી. એને આજે લીલોતરી નથી ખાવાની, તો પદાર્થ છોડો, હવે ચાળા શરૂ થયા, શું ચાલે મારે આજે? એમાં 10 વિકલ્પ કરશો, આ ચાલશે, આ ચાલશે, ઓલું લઈ આવી, આ લઈ આવી, આનું આમ કરશો, તેમ કરશો, શેના માટે? આ 10 પ્રયત્નો આજ લીલોતરી છોડ, પણ ખાઈ લે ને, હવે કામ પૂરું થાય તારું, તો તું ધંધામાં લગી જઈશ, પૂરું થાય. પણ એને આ માત બેસતી નથી હજી, વિરતીના પરિણામ સમજતા નથી. હવે વિરતી નથી સમજાતી, વિતરાગતા ક્યાંથી સમજાય, પકડાય ક્યાંથી? આપણે વિતરાગનો માર્ગ લીધો છે. આ વિતરાગો તો ચક્રવર્તી થયા તોય વિતરાગ થયા, તીર્થંકર થયા, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, જે ભવમાં તીર્થંકર થયા એ ભવમાં જ, એ જ દેહમાં એ શું હતા? ચક્રવર્તી હતા. અને આપણને એમ થાય કે ભિખારી થાય તેથી જ આપણે ભગવાન થશો, કા બધું છોડવાનું છે, ભિખારીથી બધું છૂટે, પણ એનું મમત્વ છૂટે નહીં, આસક્તિ છૂટે નહીં, જગત પ્રત્યેનો મોહ છૂટે નહીં. છોડવાનો છે એ મોહ છોડવાનો છે, અને મોહનું સ્વરૂપ વસ્તુનું છે, એક બાહ્ય છે અને બીજું અભ્યંતર છે. બાહ્યની અંદર જગતના બધા જ પદાર્થો છોડવા હોય તો પણ કે હું છોડી દઉં, દિગંબર સાધુ થઈ જાય છતાં એનો મત, એનું મમત્વ, એનો આગ્રહ, એની એકાંત બુદ્ધિ, એની જડતા, એ છૂટે નહીં. આપણને એમ થાય કે આને તો કશું જ નથી રાખ્યું, તો બાહ્યની અંદર એના જેવો ત્યાગી કોઈ નહીં હોય, પણ અભ્યંતરની દ્રષ્ટિએ કેટલા બધા પ્રકારના એના આગ્રહ. એ ચાલ્યો જતો હોય તો અહીંયા છે આ અનાયતન છે ને આ આયતન છે, અહીંયા પાપ છે ને અહીંયા નથી, એમ પ્રકારનું કરી કરીને આખું જીવન એમાં જ વ્યસ્ત કર્યા કરે. પછી આત્મકલ્યાણની વાત ન થાય, બહુ ત્યાગ વિરાગની અંદર જે રોકાઈ જાય ને, જે જ્ઞાનીએ કહ્યું કે અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજમાં. હવે એના ત્યાગ વિરાગ એટલા બધા છે, એની અંદર જ રોકાઈ જાય. કોઈ જોયા છે બહુ એવા સાધુ સાધ્વી, એટલા બધા જેને કહીને કે આપણને તો કંઈ કલ્પના ન આવે, ઘરમાં આવે ત્યાં સૂતતા છો, પછી આપણું બધું પરીક્ષણ કરે, તમે આમ કર્યું, તમે આમ કર્યું, હાથમાં ઘડિયાળ છે, આનું આમ છે, આ ભાઈ આમ કર્યા છે, આને અડ્યા છો, અહીંયા ફ્રીઝ છે, અહીંયા આમ છે, બસ. ગ્રહસ્થના ઘરમાં શું ન હોય, હોય બધું તો નહીં ચાલે, આમ નહીં ચાલે, ચૂરા ઉપર આમ છે, આનંદ આમ છે, આનંદ આમ છે, હવે લે બે રોટલી લઈને લઈ જાઓ ને, શાંતિથી તમારું સાધના કરો ને. તમે જોજો 10 જગ્યાએ 25 જગ્યાએ જશે, પછી અહીંથી પાછા ફરશે, અહીંથી પાછા ફરશે, અહીંથી પાછા ફરશે, પણ અસ્વસ્થ થવાના કોઈ એવા વિશેષ એવા કારણ જે કહીએ એને ખાવાનું, તો અસ્વસ્થ એને કંઈ ખાવું નથી. આ બાબુલો અહીંયા અડી ગયો, નહીં ચાલે. આ ટેબલને આમ થયું, નહીં ચાલે. આવા હમણાં હમણાં તો ભાઈ આવી એક સ્પર્ધા ચાલી છે. આપણને કલ્પના ન આવે કે ધર્મ શેમાં છે, વિતરાગનો માર્ગ ક્યાં રહેલો છે. આ છૂતાછૂતની અંદર જેમ અન્ય ધર્મની અંદર પેલા બ્રાહ્મણોની અંદર છે છૂતાછૂત છૂતાછૂત, આ છૂત અસ્પૃશ્ય અસ્પૃશ્ય અસ્પૃશ્ય, એમ તમે આમાં ક્યાં દાખલ કરી દીધું? ક્લેશ વધુ થાય એને ક્યારેક, કેટલા પછી 5-10 ઘર ફરે, 1.5 વાગ્યા સુધી ગોચરીએ ફરતા હોય, કેમ? કોઈ સાધના નથી. ઠીક છે, આપણે કોઈની ટીકા ન કરીએ, આપણે આપણું કામ નથી, પરંતુ આપણે માર્ગ તો સમજવો છે ને, કે આપણે વિતરાગના માર્ગમાં છીએ. તો એ વાત નથી પકડાતી ઘણી વાર, મુખ્ય અને ગૌણ એનો જે વિવેક થવો જોઈએ એ વિવેક થતો નથી. એટલે જે છોડવાનું છે એ માત્ર બાહ્ય છોડવાનું છે એવું નથી. ભગવાનની આજ્ઞા પ્રમાણે તો અંદરના મત અને દર્શનના આગ્રહ પણ છોડવાના છે. હવે કઠિનમાં કઠિન કામ જેને કહીએ, કોઈથી પણ જે ન છૂટે, સાધુથી પણ ન છૂટે, એ પોતાનો મત અને પોતાના દર્શનનો આગ્રહ. આટલા આટલા ગોચરીના વિકલ્પ કયા હોય? તમે વિચાર કરો કે સાધુને તપ કરવું હોય તો ક્યાં જાય? કોઈના ઘરમાં તપ કરે કે અરણ્યમાં જાય? અરણ્યમાં, વનમાં એવી તપની સાધના ચાલતી હોય, એવો પોતાના આત્મ સ્વરૂપની અંદર લીન હોય અને ક્યાંક એને ક્ષુધા કર્મનો ઉદય થાય, તૃષા કર્મનો ઉદય થાય, તો 50-50 માઇલ દૂર હોય શહેરથી એ ગોચરી લેવા આવે કે ત્યાં જે હોય એથી પોતાનું ક્ષુધા શાંત કરી અને પાછું ધ્યાનમાં લાગી જાય. આવા પણ વર્ણન શાસ્ત્રમાં આવે છે કે તે સમયે જુએ કે જે ફળો નીચે પડેલા છે સ્વાભાવિક રીતે એવા 2-3 ફળ ખાઈ લે, એવું ક્યાંક સુસ્તું પાણી હોય જ્યાં વિશેષ પ્રકારનું અચિત થઈ ગયું હોય સૂર્યના તાપને કારણે, એ પાણીના 2 ઘૂંટડા પેડી લે અને ફરી પાછું પોતાની સાધનામાં લાગી જાય. મહત્વનું સાધના છે કે હવે 50 માઇલ ચાલો વિહાર કરીને મારે ગોચરી લેવાનો ટાઈમ થઈ ગયો છે, શું કરવાનું છે? પણ વિરતીના પરિણામ એ જ નથી સમજ તો વિતરાગતા સુધી પહોંચાશે નહીં. પછી સાધુ હોય કે સાધક હોય, આપણે બધા પણ સાધક છીએ. કેટલી બધી આપણી આ નબળાઈ હશે મત ને દર્શનના આગ્રહની અને વિકલ્પની, કેટલી હશે? સૌએ પોતાનું આત્મનિરીક્ષણ કરવું પડે કે આમ માર્ગમાં આવ્યા, પરમ કૃપાળુ દેવ જેવો પરમ પુરુષ, આવો પરમ જ્ઞાની આપણને મળો અને જન્મ જન્માંતરની સાધનાના રહસ્ય રૂપે એણે આપણને આત્મસિદ્ધિ આપી, બોધ આપ્યો, આ પત્રો મળ્યા અને પછી એમ થાય કે ભાઈ અહીંયા આ કરવું, આ આને ક્યાં દીક્ષા લીધી હતી, જો આ વિકલ્પ. પછી દીક્ષા વિના કોઈ દી મોક્ષે જવાય? આ વિકલ્પ, આની અંદર આમ નથી, આની અંદર આમ નથી, અરે ભાઈ તને આ બેસી ગઈ વાત, તો નિર્વિકલ્પ થા ને. કેવળ જ્ઞાન ક્યારે થાય? નિર્વિકલ્પ ને જ્ઞાન જથ્થાબંધ હોય, ગ્રંથો બંધ જ્ઞાન હોય, પણ વિકલ્પો હોય તો એ જ્ઞાનની પરિણતિ કેવળ જ્ઞાનમાં થઈ શકે ખરી? એટલે નિર્વિકલ્પતા આવવી જોઈએ. અંતે અયોગી નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, 13મું ગુણસ્થાનક એ વિકલ્પની સમાપ્તિ છે. જે શુક્લ ધ્યાનના પાયા છે એમાં એક સવિકલ્પ છે અને પછી અવિકલ્પ છે. એ જ્યારે અવિકલ્પની અંદર આવે છે તમામ વિકલ્પો શાંત થાય છે. આટલો અભ્યાસ કરે અને વિકલ્પ શાંત થાય, આટલો બોધ થાય અને વિકલ્પ શાંત થાય, આ જ્ઞાનીનું લક્ષણ છે. અને અજ્ઞાનીનું થોડુંક સાંભળે અને વિકલ્પ કૂદકા મારે, એ ગમે ત્યાં જઈને કંઈક થોડુંક સાંભળી આવ્યો હોય તો એ જ બડબડાટ કરતો જોઈએ આખો દી, અને આમ કીધું ને આને આમ કીધું ને મજા આવી ગઈ, આવો દાખલો દીધો ને જે દીધો એ, હવે એવા દાખલા તો કંઈક હોય એમાં તો કંઈ વળે નહીં તારું. વિકલ્પ જેમ સાંભળે જેમ વાંચે એમ વિકલ્પ થાય. આ માર્ગ એવો છે કે જેમ આવે એમ તમે પચાવી લો અને એની અંદર જે છોડવાનું છે એ છોડો, ગ્રહણ કરવાનું છે તે ગ્રહણ કરો. હેય, ઉપાદેય અને જ્ઞેય, આખું 9 તત્વ સમજવા માટે જ્ઞાનીએ એનું સૂત્ર આપ્યું કે નવ તત્વ વિવેકથી સમજવા છે. અને શેનો વિવેક કરવાનો છે? જગતભરના તત્વ સમજવામાં હેય, ઉપાદેય અને જ્ઞેય. છોડવા લાયક એને છોડી દો, ગ્રહણ કરવા લાયક એને ગ્રહણ કરો, જાણવા લાયક એને જાણો. અને એ અવસ્થા બદલાશે, એ અવસ્થા બદલાશે. શરૂઆતની અંદર અશુભ છોડતો જાય, પછી શુભ છોડતો જાય. આ પણ એક અવસ્થા છે, એટલી એનામાં સમજ આપવી જોઈએ. ગાથા એટલી બધી મહત્વની છે. 105 છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ આ સાધશે જન્મ તેના અલ્પ. બીજો શબ્દ કયો આવ્યો? સાધશે. બીજો શબ્દ સાધશે, કે બધું કરે અને સાધના ન કરે તો સરસ વાત કરી છે. પામવું એક વાત છે અને સાધવું બીજી વાત છે. માર્ગ હું પામ્યો પણ તે સાધ્યો માર્ગ ને. જ્ઞાનીનો બોધ મળ્યો, વિતરાગનું શાસન મળ્યું, જૈન કુળ મળ્યું, અધ્યાત્મ વારસો મળ્યો, એનો મહિમા ગાયા કરશે. અમારા કુટુંબની અંદર આટલી દીક્ષા થઈ, અમારા ગામમાં આટલી દીક્ષા થઈ, તનું તારું શું થયું? કઈ નહીં વળે. આ તો ઉચ્ચ વારસો પ્રાપ્ત થયો, સરસ, બહુ મજાનું. પરંતુ સાધવાનું શું? આ 105મી ગાથામાં એક છોડી શબ્દ અને બીજો સાધુ શબ્દ, આ જો બે પકડાઈ જાય તો આખો તત્વજ્ઞાનનો સાર સમજાઈ જશે. અહીંયા કહે છે, સરસ કહે છે કે ભાઈ, જીવને જગતમાં પરમાર્થ માર્ગની પ્રાપ્તિમાં વધારેમાં વધારે અવરોધ હોય તો બે અવરોધ છે. કયા કયા? એક બહારનો અને એક અંદર. આ બે અવરોધ છે. બહારના અવરોધમાં જેટલા સંયોગ છે, જેટલો પરિગ્રહ છે, જેટલો સંઘ છે, જેટલા સંબંધો છે, આ બધા બહારના અવરોધો છે. એ અવરોધને પાર કરી દો, તમે છોડી દો. પણ નહીં છૂટે અથવા જેમાં કષ્ટ પડશે એ કયો છે? અંદરનો અવરોધ. અંદરનો અવરોધ એનો એવો છે કે એનું જ્ઞાન અખંડ રહી શકશે નહીં. વિકલ્પ આવશે. વિકલ્પાત્મક જ્ઞાન એ ખંડ ખંડિત જ્ઞાન છે. એટલે કે છે ભાઈ, આ દર્શનનો સૌથી આકરો છે. મત હજી છૂટી જાય પણ દર્શન, મારું દર્શન, અમારો મત, આની વાત કૃપાળુ દેવે સૂક્ષ્મતાથી કહી છે. અને ઘણા ઘણા આચાર્યોએ ઘણા ઘણા ગ્રંથો લખ્યા છે, પણ દર્શનના આગળથી છૂટવાની વાત આત્મસિદ્ધિ સિવાય ક્યાંય વાંચવા સાંભળવા મળશે નહીં. બધી જ જગ્યાએ જે દાર્શનિક ગ્રંથો છે એ ગ્રંથોના સાથે આગ્રહ પણ છે. બહુ સૂક્ષ્મ વાત છે, અર્થગંભીર પણ છે. સામાન્ય સાધક એની સમજમાં કદાચ ન બેસે, પણ આ દર્શનનો આગ્રહ અને કૃપાળુના જીવનની અંદર આ આગ્રહ છૂટી ગયો તો એને, એટલે જ અન્ય દર્શનીઓ સાથે વાત કરતા એણે કહ્યું હતું કે અમારે બ્રહ્મ વિદ્યાનું પાન કરવું છે, જૈનના આગ્રહથી જ મોક્ષ છે એમ માનવાનું આ આત્મા ભૂલી ગયો છે. અમે કોઈ ગચ્છમાં નથી, મતમાં નથી, પરંતુ આત્મામાં છીએ. આ શબ્દ, આ વાત, આ ભાવ જબરજસ્ત ઊંચાઈ બતાવે છે. અત્યારે હાલતા કોઈ પૂછે તમે કેવા, અમે દેરાવાસી, અમે સ્થાનકવાસી, એથી આગળ અમે ગોંડલ પાસે. હવે ગોંડલવાડામાં અમે જસરાજજીવાળા, અમે પ્રાણવાળા, અમે રતિ મહારાજવાળા. હવે રેવા દે ભાઈ, તું ક્યાં જઈને ઊભો છો? હજી નીચે ઉતરતો જઈશ. આ પ્રકારનો દાર્શનિક આગ્રહની અંદર પેટા આગ્રહ કેટલા બધા થયા છે. માર્ગ વિતરાગનો છે, નિર્બંધ અવસ્થા, અબંધ અવસ્થા, આ માર્ગનું સ્વરૂપ. એટલે ઘણીવાર જે માર્ગમાં છે એના અનુયાયીઓ પણ પોતાના માર્ગની વિશેષ સ્વરૂપને જાણતા નથી કે અમારા માર્ગનું સ્વરૂપ તો આ છે. એ જ્યારે પકડાય ત્યારે અમારું કલ્યાણ છે, ત્યાં સુધી નથી. કૃપાળુદેવે નાના નાના વાક્યો દ્વારા પત્રોમાં બોધ આપ્યો છે કે મતભેદ રાખી કોઈ મોક્ષ પામ્યા નથી, 54ના પત્રમાં. હવે આવું સાદું વાક્ય આવે તો વાંચી જાય, પણ શું કીધું ગુરુએ કે મતભેદ રાખી કોઈ મોક્ષ પામ્યા નથી. મતભેદથી કલ્યાણ નહીં થાય. શાસનની ઉન્નતિની વાતનો એક પત્ર લખ્યો છે, 709, એમાં લખ્યું છે. ઠામ ઠામ એ બોધ થાય કે મતભેદ રાખી કોઈનું કલ્યાણ થાય નહીં. એ આ ગાથામાં આવે છે કે છોડી મત દર્શન. આ મતભેદ ક્યાં? તો કે દર્શનનો આગ્રહ પણ રાખીશ માં, દર્શનનો આગ્રહ પણ રાખીશ માં. કેટલી ઊંચાઈ! એક સાધક આવા નાના નાના વાક્યો દ્વારા, આવા નાના નાના બોધ દ્વારા જો મૂળ વાત પકડી લે તો એની ઊંચાઈ કેટલી થાય. એક ગ્રંથનો ગ્રંથ ભણતો હોય, અધ્યાત્મની શાળામાં ભણવા જતો હોય, વિદ્યાપીઠમાં ભણવા જતો હોય, એ ભણીને આવ્યા પછી એને કાંઈ ખબર ન પડતી હોય, અને એક સાધક માત્ર આવા કૃપાળુ દેવ જેવા અદ્ભુત જ્ઞાની પુરુષની વાણીમાંથી વસ્તુ પકડતો જાય કે અમારે શું કરવાનું છે, એની કેટલી ઊંચાઈ થાય. એટલે અહીંયા કહે છે કે ભાઈ, જ્ઞાન ખંડ ખંડિત થાય તો સત્યની ઉપલબ્ધિ ન થાય. સત્ય તો જ્યારે અખંડ જ્ઞાન હોય ત્યારે જ સત્ય હોય. અને એ આગળની ગાથામાં આવે છે કે વર્તે નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. પોતાના સ્વભાવનું જ્ઞાન અખંડપણે વર્તે. હું આત્મા છું, પછી એવો પોતાના સ્વભાવમાં ક્યાંય મત નથી, ક્યાંય દર્શન નથી, ક્યાંય ગચ્છ નથી, ક્યાંય સંપ્રદાય નથી, ક્યાંય ઉપપંથ નથી, આત્મા છું, એનું અખંડ જ્ઞાન વર્તે. અને જ્યારે જ્યારે કંઈ પણ વાત આવે ત્યારે હું પણ અમારા ગચ્છમાં નહીં આવે, હું આત્મા છું, મતનું મહાત્મ્ય નથી, હું આત્મા છું. આ ભાવ આવશે, આ જાગૃતિ આવશે, એ જેટલી ઊંચાઈ પકડાવશે એટલી પેલી ગચમાં નહીં થાય કે હું આ ગચમાં ગચું, એ નહીં થઈ શકે. તો એટલી બધી એની આ સૂક્ષ્મ વાતો કૃપાળુ દેવી આ મૂકી છે. અને એ આગ્રહનું એક આગ્રહ અટકાવે છે, આગ્રહ જીવને રોકે છે. સાહેબ, આગ્રહ રાખવાથી વાંધો શું આવ્યો? તો કે આગ્રહ છે એ જીવને રોકે છે, અટકાવે છે. જ્ઞાનના દ્વાર બંધ કરે છે, અહંકારને મજબૂત કરે છે, અને એને સત્પુરુષથી તોડે છે. સાચા પુરુષો, સાચું જ્ઞાન, સાચા માર્ગદર્શકો એનાથી એને તોડે છે. માત્ર પોતાનો અહંકાર, પોતાનો આગ્રહ, આગ્રહને કારણે આપણે કેટલા સત્યથી વંચિત થઈ ગયા હશું એવું વિચારો તો ઘણીવાર આપણને પોતાને જો સાચું આત્મનિરીક્ષણ થાય તો એમ થાય કે આપણા આગ્રહને કારણે આપણે સત્યને જાણવાની કેટલી તકો જતી કરી ગુમાવી દીધી છે. ખરેખર જો તે વખતે આપણો આગ્રહ ન હોત તો આપણે કંઈક નવી દ્રષ્ટિ મેળવી શક્યા હોત. તો માત્ર એક આગ્રહ, સત્પુરુષથી તોડે સાચા પુરુષ આવ્યા હોય એનો સંગ પ્રાપ્ત થયો હોય, અને સત્પુરુષો આવું પણ પાપ આપણાથી ન થાય એની કેટલી કાળજી લેતા હોય. કૃપાળુ દેવ એમ કહે કે આપણા નિમિત્તે પણ કોઈને સત્પુરુષની અવજ્ઞા કરવાનો મોકો ન મળવો જોઈએ, ચાન્સ ન મળવો જોઈએ. જીવનું અકલ્યાણ થઈ જાય છે અને અકલ્યાણ થશે એ આને કારણે અવજ્ઞા કરે. જ્ઞાની પુરુષની અવજ્ઞા, સત ધર્મની અવહેલના જો એ થશે તો કેટલા પ્રકારના ઉત્કૃષ્ટ બંધ એને પડશે. એટલા માટે કહે છે કે ક્યારેય આપણો અહંકાર, આપણો આગ્રહ, એને કારણે ઉત્પન્ન થયેલો અવરોધ આપણને સત્પુરુષથી દૂર ન કરી દે, આપણને સાચા માર્ગથી દૂર ન કરી દે. કેટલી બધી મહત્વની વાત અહીંયા મુનિશ્રીએ એની વ્યાખ્યામાં કરી છે કે તમે સમર્પણ નહીં કરી શકો, તમે ક્યારેય કોઈની સાથે તન્મય નહીં થઈ શકો, કારણ કે બુદ્ધિથી જ વાત તમે સમજવા પ્રયત્ન કરો છો, શ્રદ્ધાન નથી, અનુભૂતિ તો છે જ નહીં. શ્રદ્ધાન અને પછી અનુભૂતિ કરવી, અનુભૂતિ એ છે કે જ્યારે પોતે બધા જ પ્રકારના વિકલ્પોથી પર થાય અને ચિત્તની મલિનતા હટાવી દે, વિષય કશાય નહીં, કશાય અને ક્લેશ નહીં. આ મતભેદને કારણે પણ ક્લેશ ઉત્પન્ન થાય છે ચિત્તમાં, એ પણ હટાવી દે અને ચિત્તની વિશુદ્ધિ થાય, પછી પોતે જરા અંતર મનમાં વિચાર કરે તો સાચું શું છે પકડાયા વિના રહે નહીં. સત્યને પોતાનો પડઘો હોય છે પણ આપણને સંભળાતો નથી, આપણને સંભળાતો નથી, કારણ કે આપણો અહંકારનો ઘોંઘાટ એટલો બધો છે કે સત્યના રણકારને આપણે સાંભળી શકતા નથી. એટલે અહીંયા કહે છે કે બુદ્ધિથી કામ નહીં થાય, વાતનું ખંડન કરવું, મંડન કરવું, પોતાનો આગ્રહ સાચો છે, આ જ મત છે, આવું જ હોય, આ માની લીધેલી ગ્રંથિઓ. અહીંયા મુનિશ્રી સરસ વાત કરે છે કે પંડિતોનું પ્યારું કામ છે, તમારું નહીં, સાધકોનું નહીં. છોડી દે, પંડિતો પર મૂકી દે વાત, આ પંડિતોનું પ્યારું કામ છે, બહુ પ્યારું કામ છે. કોઈની વાતનું ખંડન કરવું, મંડન કરવું, પોતાની વાતનું મંડન કરવું, એમાં પંડિતોને બહુ મજા આવે છે અને મજાના આધાર ઉપર એ આખી સભાને દોરે છે. સભામાં તો જે મતના અનુયાયીઓ છે એને મજા આવે, પણ જે સતના જિજ્ઞાસુઓ છે, જે સાધકો છે, જેને સ્વરૂપની સાધના કરવી છે, એને આમાંથી શું પ્રાપ્તિ થાય? આઠ આઠ દિવસ સુધી કોઈ એક ચર્ચા ચાલતી હોય, છ છ મહિના ચાલે, આઠ આઠ મહિના ચાલે, શું પ્રાપ્તિ થાય? ઉપાદાન કે નિમિત્ત, અનુભૂતિ શું કહે છે? તારું અંતઃકરણ શુદ્ધ હોય તો તને અહીંયા ખબર પડે કે દોષ નિમિત્તનો છે કે ઉપાદાનનો છે. અંતઃકરણની શુદ્ધિ, પવિત્રતાના આધાર ઉપર ભાવના પડઘા પ્રતિભાવ ઝીલાય છે, શબ્દોના અર્થ ઉપર ઝીલાય છે, ડિક્શનરી ઉપર ઝીલાય છે. ડિક્શનરીથી અધ્યાત્મ નક્કી થાય છે. આત્માનો ભાવ ધર્મ છે, આત્માનું સ્વરૂપ જ ભાવ છે. હવે એના સ્વરૂપને પડતું મૂકી અને બુદ્ધિ જે એનું સ્વરૂપ નથી, વિતંડાવાદનું સ્વરૂપ થઈ જાય, એનાથી વાતને પકડવા પ્રયત્ન કરે તો સત્ય કેદી પકડાય? અનુભૂતિમાં ક્યારે આવે? મોટો સમુદાય આજે આ રીતે ખેંચાઈ ગયો છે, તણાઈ ગયો છે, બુદ્ધિવાદમાં તણાઈ ગયો છે, તર્કમાં તણાયો છે, વિતંડાવાદમાં તણાઈ ગયો છે. મજા આવે છે જ્યાં અહમ પોસાય છે ત્યાં વાતને જરાક રંગ જામે છે. પરંતુ આ અધ્યાત્મનો માર્ગ નથી. અધ્યાત્મના માર્ગની અંદર તો સેજ પણ જો પોતાનો અહમ આગળ આવે તો સમજે કે આ માર્ગમાં ઘાતક પરિબળ છે. સમર્પણ વિના આ માર્ગ નથી. એટલે વાત મૂકે છે કે હજારો શાસ્ત્રો ખંડન બંડનથી ભરેલા છે અને તેમાં જે જીવો અટક્યા છે તે જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી. અને તેમાં વળી પાછો બીજો વિકલ્પ કે હું અત્યાર સુધી આ મતને માનતો હતો અને હવે કદાચ બીજો માનું તો લોકો આ લોકસંજ્ઞા આવીને ઊભી રહી ગઈ. લોકોને જો બાજુ ઉપર મૂકી દે તો તને લાગ્યું ને કે તું માનતો તો એ ખોટું હતું અને હવે માન્યતા તને સત્યની થઈ છે અને અનુભૂતિ થઈ છે, અંદરથી લાગે છે કે વાત તો સાચી છે. આપણે ભલે આપણે માનતા હતા, આપણા બાપ દાદા માનતા હતા, જે થયું તે કાર્ડ છોડી દો ને ભાઈ, હવે અત્યારે સાચું શું છે. તો અહીંયા લોકસંજ્ઞા પાછી આવીને ઊભી રહી ગઈ અને લોકસંજ્ઞાએ પાછી બુદ્ધિની પકડ લીધી. કૃપાળુ દેવે લખ્યું કે લોકસંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે તેવી જિંદગી ગમે તે વૈભવવાળી હોય, શ્રીમંતા યુક્ત હોય તો તે કલ્યાણનું કારણ નથી, નિરર્થક છે. પણ આત્મસંજ્ઞા જે જિંદગીનો ધ્રુવ કાંટો છે એવી જિંદગી ગમે તેવી દરિદ્ર હોય તો પણ, નિર્ધન હોય, નિર્વસ્ત હોય તો પણ કલ્યાણનું કારણ છે. સાદા શબ્દો, લોકસંજ્ઞાથી ન જીવવું. હા, લોકોની વચ્ચે રહીએ છીએ એ વાત સાચી છે, લોકોના સંઘમાં જીવીએ છીએ, લોકોના સંબંધના જગતમાં જીવીએ છીએ, પણ જે જીવીએ છીએ એ આપણું જીવન છે, બાહ્ય જીવન છે, ભૌતિક જીવન છે, દૈહિક જીવન છે. આપણે દેહથી જીવીએ છીએ, આપણે નામ અને રૂપથી જીવીએ છીએ, આત્માથી નથી જીવતા લોકો સાથે. આત્માનું જીવન પોતાનું છે, વ્યક્તિગત છે, અંગત છે. મારું આત્મિક જીવન અંગત છે અને લોકો સાથે કાંઈ સંબંધ નથી. એટલી મારામાં જો હિંમત આવે કે લોકોને કેવું હોય તે કે, એક સાદો સંત ભક્ત નરસૈયો એ પણ એવી હિંમતથી વાત કરે કે એવા રે અમો, એવા રે તમો, તમો કહો છો વળી તેવા રે, ભક્તિ કરતા જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રે, તારે કેવું હોય કે. અમે પરમાત્માની ભક્તિ કરીએ છીએ છતાંય જો તારે કાંઈ કેવું હોય તો અમે વધારે કરશું. એક સાદા સંતના શબ્દોની અંદર એનો પોકાર કેવો છે. તો જીવન બે પ્રકારના છે, એક બહિર જીવન અને બીજું આપણું પોતાનું આત્મિક જીવન. આપણું આત્મિક જીવન છે, લોકસંજ્ઞા ક્યાં લાગુ પડે? બાહ્ય જીવનમાં, બરોબર છે. અને બાહ્ય જીવનનો ઉપક્રમ હોય, એને લગતું હેતુની કોઈ વાત હોય તો બરોબર છે કે લોકસંજ્ઞા પ્રમાણે કરવું. પરંતુ પરમાર્થ માર્ગની અંદર ક્યારેય લોકસંજ્ઞાને વચમાં લાવવી નહીં. લોકોને કેવું એમ કે હું અહીંયા માનતો તો ને હવે અહીંયા જઈશ તો લોકો શું કહેશે? લોકોને કેવું હોય તો કે પડે પાટમાં, એ બધા અનંત સંસાર ભંબાના છે, તારે ભંબો છે. જો તારે સંસારના પરિભ્રમણમાંથી છૂટવું છે તો લોકોના આધારે કોઈ દી નહીં છૂટાય. સાદી સાદી વાતને પકડવી જોઈએ. એટલે કે છે આ ગુરુ પાસે જાઓ, ઓલો મંત્ર કરું, આ બધું કરું, તો જે બધા સાધનો સ્થિરતાના હતા એમાંથી એને અસ્થિરતા થઈ ગઈ અને અસંખ્ય વિકલ્પો થઈ ગયા. આ વિકલ્પને આગ્રહ હિમાલય જેવડા અવરોધો ઊભા કરે છે મુનિશ્રી કહે છે. અને કહે છે કે હિમાલય તો કદાચ ખસેડી શકાય પણ આ આગ્રહ અને વિકલ્પને ખસેડી દઈ શકાય. ઉદાહરણ એક આપ્યું છે કે ગામની અંદર ઓલા એક ખીલો નાખ્યો તો નડતો હતો, ગામ આખું આવ્યું તો કે તમે ગામ બધું પાઘડી ઉતારો માથે, આવો મારા ઘર રોટલા ખાઈને જાજો, પણ મારો ખીલો નહીં કહે. એવી આ જીવની અવસ્થા છે. એટલે કે છે, શું છોડવો, મોક્ષનો ઉપાય શું? તો કૃપાળુ દેવે શરૂઆત કરી કે છોડો. મોક્ષનો ઉપાય શું? તો કે છોડો. શું છોડવું? તો કે મતનો આગ્રહ અને દર્શનનો વિકલ્પ, બે છોડો. આ દર્શનથી, આ દર્શનથી, આ ગ્રંથથી આ બધા આગ્રહ છોડો. જેવો છોડશે એને પછી બીજું કીધું, પછી શું કરો? છોડો તો જે છે, પૈકડું છે, એનાથી સાધના કરો. પામ્યા, પણ પામવાથી કામ સરશે નહીં. આગળ શું કરશો? સાધે તે મુક્તિ લે. કયો માર્ગ આ સાધશે? પામશે નહીં, સાંભળ્યું, વાંચ્યું, જાણ્યું. આપણને એમ થાય કે અમને તો બધું મળી ગયું. ભાઈ, હવે મળ્યું છે કે આ કસાય રહિત થવાનો માર્ગ છે, તો કસાયો ટાળવાની સાધના કરવી પડશે. માત્ર કસાયો છે એ અવરોધ છે, કસાયો છે એ બંધનું કારણ છે, એમ સમજવાથી બંધ નહીં ટળે. આ ક્રિયાથી પાપ થાય છે એમ જાણવાથી પાપ ન ટળે. પાપનો બંધ ટાળવો હશે તો તે ક્રિયા છોડવી પડશે. એ રીતે જીવન જીવવાની સાધના કરવી પડશે. એટલે બીજી વાત, પામવું જુદી વાત અને સાધવું જુદી વાત. સાધવામાં પુરુષાર્થ કામ કરશે, અને પુરુષાર્થ જ્યારે થાય ત્યારે કહ્યું કે જન્મ તે એના અલ્પ. સાહેબ, અલ્પ શું કામ મૂક્યા? કહી દેવું તો ને કે ફેંસલો થઈ જશે જન્મનો, રે જ નહીં. તો અહીંયા જરા સમાધાન આપ્યું છે. શું આપ્યું છે? કે ભાઈ, પુરુષાર્થ છે સંવેગનો. સંવેગ એટલે આ બધા બંધના કારણોને અટકાવવા, આશ્રવોને અટકાવવા, એનું નામ સંવેગ. સાદી વાત આપણે સમજીએ તો, જે બંધ કરનારા છે પરિબળો, એને રોકવા. અશુભ છે, જે પાપ છે, આ બધાને રોકવા, એ સંવેગ છે. એટલે જીવનમાં કોઈ નવા કર્મ બંધ ન થાય આવી જાગૃતિ રાખી. પણ આ સંવેગ ત્રણ પ્રકારના કીધા, એક ઉત્કૃષ્ટ, એક મધ્યમ અને એક જગન્ય. જીવના પુરુષાર્થની આ એક માત્રા છે કે જીવનું કેટલો બધો પુરુષાર્થ ચાલી શકે છે, એનું બળ કેટલું ચાલે છે બહારના પરિબળો સાથે. હવે એ અત્યારે સાધક શરૂઆતની અવસ્થામાં હોય તો એનો પુરુષાર્થ જગન્ય પુરુષાર્થ હોય. એ સાધક આગળ વધે, થોડું પરિપક્વ થાય, તો એનો પુરુષાર્થ મધ્યમ થાય, અને એથી ઉત્કૃષ્ટ યોગ કક્ષામાં પહોંચે ત્યારે એનો પુરુષાર્થ ઉત્કૃષ્ટ થાય. તો એના આધાર ઉપર અમે આ જન્મ અલ્પ કહ્યું છે. તે ભાવે પણ મોક્ષ થઈ શકે, ન થાય એવું નથી. પણ કદાચ તે ભાવે ન થાય તો પણ અલ્પ કહેતા આંગળીના વેઢે એથી આગળ નહીં. આંગળીના વેઢા કેટલા? 15. 5 આંગળીના 15 વેઢા. તો કે છે, તેને 15 પછી 16મો ભાવ નથી. કેટલી સરસ વાત મૂકી. તેને 15 પછી 16મો, એટલે સાવ જગન્યમાં જગન્ય એની વાત થાય. જો આ 15 કોણ પહોંચે? સાવ લોલો આપણે જેને કહીને, એ 15થી આગળ. હવે આપણી ગણતરી શેમાં કરે? સરસ. પામવું અને સાધવું બંને કરવા પડશે. આગળ
આના નંબર 122. સાધનામાં સંવેગની મહત્તા. છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ કયો માર્ગ આસાધશે જન્મ તેહના અલ્પ. અંબાલાલભાઈની ટીકા આ ગાથા ઉપરની મહત્વની છે. આ મારો મત છે, માટે મારે વળગી રહેવું. આના જેવો સાધનામાં બીજો કોઈ અવરોધ નથી. નાની પૂછે છે કે તારે મતને સિદ્ધ કરવો છે કે તારે સતની પ્રાપ્તિ કરવી છે. મતને સિદ્ધ કરવો હોય તો અહંકારની તૃપ્તિ છે, અને સતની પ્રાપ્તિ કરવી હોય તો જીવનની સમસ્યાનો ઉકેલ છે. તારે કરવું છે શું? મન મતને તું માનીશ તો મતની આજુબાજુમાં જ રહીશ. વિકલ્પો, વિચારો અને માન્યતા એ પ્રમાણે રહેશે. તારી સમજણ પણ એ રીતે કામ કરશે. અને સૌથી મોટી વાત એ છે કે તારી સામે સત કહેનાર, સત વસ્તુ કહેનાર કોઈ જ્ઞાની પુરુષ આવશે તે વખતે તું તેમને સાંભળી નહીં શકે. તું તરત જ એમ કહીશ કે તમે ગમે તેમ કહો, પરંતુ મારો મત આ છે, આ મારો મત છે અને આ મારું દર્શન છે. હું જૈન છું એટલે જૈન દર્શન, હું વૈષ્ણવ છું માટે વૈષ્ણવ દર્શન, હું બુદ્ધ છું તો બુદ્ધ દર્શન, ને ઈશ્વરવાદી છું તો ઈશ્વર દર્શન, નાસ્તિક છું તો નાસ્તિક દર્શન. તો ગમે તેમ કરી આવા જુદા જુદા દર્શનો સામે મારું દર્શન્ય, મારું દર્શન સત્ય છે તેમ બીજા દર્શનો સામે સાબિત કરવું, એ જ એની સાધના થઈ.
આનંદનજી મહારાજે કહ્યું છે કે છ જુદા જુદા દર્શનો જુદા જુદા દ્રષ્ટિકોણથી વાત કરો કરે છે. દરેક દર્શન પોતાની ભાષામાં વાત કરે છે. પવન કે ઘર, નાતી ધોતી, જોગી કે ઘર ચેલી, ફલાયા પટ પટ ભય રે, સુરકડી તો આપ હિ આપ કેલી, અવધુ એશો જ્ઞાન વિચારી. શ્રદ્ધા સખી એમ કહે છે કે મને નિરપક્ષ રહેવા ન દીધી, બ્રાહ્મણને ઘેર જન્મ્યા ત્યારે પૂછ્યું તમારો ધર્મ શું, તો નાવું ધોવું આભરછેટ જાળવી જાળવવી, સ્નાન કર્યા પછી જો બીજાના છાંટા ઉડે તો એટલો ગુસ્સો કરે કે સામો હેપતાઈ જાય. પરંતુ એ માને છે કે હું બરાબર બરાબર છું, કારણ કે મારો ધર્મ મારું દર્શન છે, મારી આ માન્યતા છે. યોગી કે ઘર ચેલી, યોગીઓના ઘરે ઘેર જ્યારે ગયા ત્યારે ચલમ ભરવી, દમ મારવું, પ્રાણાયામ કરવા, ભટયોગ કરવા, એ બધું અમારું કાર્ય. હલમાં ફટ ફટ ભાઈ રે તુરકડી, મુસ્લિમના ઘેર જન્મ્યા ત્યારે કલમો પટાવી પટવી અને આપી આપ અકેલી, આ બધું કરવા છતાં મારા હાથમાં કંઈ આવ્યું નહીં, મને પ્રાપ્તિ થઈ નહીં. કારણ આ મારું દર્શન ગમે તે રીતે મારે મારા દર્શનને સિદ્ધ કરવું છે. આ મારો મત એને વળગી રહેવું છે. આ જીવે આવું કરવામાં એક નહીં પણ અનેક જન્મો કાઢ્યા, એવો આગ્રહ, એ સંબંધી વિકલ્પો એમાં સાધક પોતે અટવાયો છે. અહીં એમ કહેવાનું છે કે મત તેમજ દર્શનનો આગ્રહ અને વિકલ્પો જે છોડશે અને જે માર્ગ જ્ઞાની પુરુષે કયો છે તે સાચશે તો તેના જન્મ અલ્પ રહેશે. કેમ જન્મ અલ્પ લીધા? જરા સૂક્ષ્મ ચર્ચા છે. અહીં જન્મ શબ્દ બહુવચનમાં વાપર્યો છે. આમ તો જન્મ એક વચન છે, પણ તે એમ બતાવવા વાપર્યો છે કે મોક્ષને પ્રાપ્ત કરવામાં વિલંબ થતો નથી. શાસ્ત્રનું એક વાક્ય સમજી લેવા જેવું છે કે જે ઉત્કૃષ્ટપણે આરાધના કરે છે એટલે જેટલી પોતાની શક્તિ સામર્થ્ય બળ કૌશલ અને જેટલી પોતાની સમજણ અને જેટલા પોતાના પ્રાપ્ત સાધનો છે તે પૂરેપૂરા વાપરીને આરાધના કરે છે તેને મોક્ષ પ્રાપ્તિ કરવામાં વિલંબ થતો નથી.
બસ અહીંયા આપણે હવે ગાથા 105નું વિશેષ વિવરણ મુનિશ્રી કરે છે. પ્રવચન 79 છે અને એનું સૂત્ર છે સાધનામાં સંવેગની મહત્તા. સંવેગ 9 તત્વોમાં આખા જૈન દર્શનનો સાર આવી જાય છે. એ છે જીવ અજીવ, પુણ્ય પાપ, આશ્રમ બંધ, સંવર નિર્જરા અને મોક્ષ. આ 9 તત્વો વિવેકપૂર્વક જો સમજી લેવાય, પૃથક્કરણ કરીને સમજી લેવાય, એનો હેય ઉપાદેય અને જ્ઞેયનો વિવેક રાખીને સમજાય તો 9 તત્વોમાં સમગ્ર અધ્યાત્મ દર્શન સમાયેલું છે. વિસ્તાર છે, બાકી તો બધો વિસ્તાર છે. આશ્રવ છે, એ બધા બંધના કારણો છે. જીવની બે જ અવસ્થા છે, કાં બંધની અને કાં મુક્તની. કાં મોક્ષ છે, મોક્ષ નથી તો બંધ છે. જીવો બે પ્રકારના, એક સંસારી જીવો અને બીજા સિદ્ધ જીવો. સિદ્ધ જીવો એને કોઈ બંધ નથી, સંસારી જીવો કોઈને કોઈ પ્રકારના બંધથી બંધાયેલા, આબદ્ધ થયેલા છે. એનું કારણ આશ્રવની સાથે જોડાયેલા છે. એના જીવનમાં આશ્રવ એટલે પ્રવાહ, કર્મનો પ્રવાહ, કર્મ બંધાય એવા પરિબળોનો પ્રવાહ. કસાય છે, ક્લેશ છે, આ બધા મોહ છે, એ ચાલુ છે. અને સિદ્ધ પુરુષોને એ સ્પર્શતું નથી, એ પણ લોકમાં જ છે. તો પણ તો અહીંયા જ્ઞાન અને અજ્ઞાનના ભેદથી એ બે વચ્ચેનો ભેદ પડે છે. આશ્રવને રોકવા આ સાધના છે. અને આશ્રવને રોકવા માટે સંવેગ, કે જે જે કારણો બંધના છે તે બંધના કારણોને રોકવા. કૃપાળુ દેવે બહુ સાદી વાત કરી, શાસ્ત્રોએ શાસ્ત્રની ભાષામાં વાત કરી. આશ્રવ અને સંવર એ ઘણીવાર તો સમજતા સમજતા કેટલાય વ્યાખ્યાનો આપણા ચાલ્યા જાય તો ન આપણને આશ્રવની ખબર હોય, ન આપણે બંધની ખબર હોય, સંવરની ખબર હોય. અહીંયા કૃપાળુ દેવે તો કહ્યું કે જે જે કારણ બંધના તે બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવંત. બંધના કારણો છે એ ભવનો પંથ છે, અને બંધના કારણોને છેદે એવી જે અવસ્થા છે એ મોક્ષનો પંથ છે. આ છેદક દશા એ સંવર છે, અને બંધની કારણ દશા એ આશ્રવ છે. આ બંધ થયા કરશે, પણ એની છેદક દશા એને રોકે એવી દશા સંવેગની, તો સંવેગની દશાથી મોક્ષનો પ્રારંભ ક્યાંથી થાય, પરમાર્થનો પ્રારંભ ક્યાંથી થાય જીવનમાં? સંવેગથી. જીવનમાં પરમાર્થનો, મોક્ષની સાધના એનો પ્રારંભ સંવેગથી થાય. જેટલો જીવનમાં સંવેગ આવે એટલો એ મોક્ષથી નજીક ગયો, જેટલો આશ્રવ આવે એટલો એ સંસારના પરિભ્રમણથી નજીક છે. બહુ સાદું સૂત્ર, પણ સમજવામાં જરા ઉપયોગ રાખે, વિવેક રાખે તો સમજવામાં વાર નથી, સમજી શકાય. એટલે અહીંયા કહે છે, ફરી આગળ વાત મૂકે છે કે મારી વાત છે, આ મારો મત છે, એટલે મારે એને વળગી રહેવું. અને આ વાતને કેટલી સાદી ભાષામાં મૂકું કે ભાઈ પોતે જૈન છે તો કહે છે જૈન દર્શન, વૈષ્ણવ છે તો વૈષ્ણવ દર્શન, વેદાંતિ છે તો વેદાંત દર્શન, આ બધા છે. આત્મા કેવો છે? આત્મા જૈન છે, આત્મા બ્રાહ્મણ છે, આત્મા કડિયો છે, આત્મા મોચી છે, આત્મા સુથાર છે, ગિરાસદાર છે. આત્મા કેવો? મુક્તિ કોની કરવાની છે? આત્માની. એટલી સાદી વાત કે તારે તો પછી મુક્તિનું દર્શન જોઈએ. એ મુક્તિ જે અપાવે એ તારું દર્શન, જેનાથી મુક્તિ થાય. દર્શન સિદ્ધ કરવું છે કે સતને સિદ્ધ કરવો છે, આત્માને સિદ્ધ કરવો છે, કરવું જ શું? અહીંયા એ પ્રશ્ન કેટલો સરસ મૂક્યો છે કે ભાઈ તારે નક્કી શું કરવું, કે નક્કી કર. તું કોઈ આ એક મતનો ઝંડો લઈને જગતમાં નીકળો છું, એ સિદ્ધ કરવા નીકળો છું, કે તારે તારું આત્મકલ્યાણ કરવું છે? સાધકો પણ બે પ્રકારના હોય છે. એક સાધકોને પોતાનું કલ્યાણ થાય કે ન થાય, પણ પોતાનો ઝંડો ઊંચો રહે એના માટે ચારેય બાજુ જેટલા પૈસા ખર્ચવા પડે એટલા ખર્ચે, જેટલો શરીરથી ખુવાર થવું એટલું થાય, પણ એને શું અમારો મત, અમારા ઝંડા ઊંચા, આપણી ટોળી જિંદા. એ ટોળીમાં છે, ટોળામાં છે. પરંતુ કેટલાક સાધકો એવા છે કે મને આ મત કે તે મતની માન્યતા નથી. 14 વર્ષની ઉંમર પહેલાં લખાયેલ પુષ્પમાળાના 15મા વાક્યમાં શ્રીમદ રાજચંદ્ર લખે છે કે મને આ મત કે તે મતની માન્યતા નથી, આ પક્ષ કે તે પક્ષ નથી. પણ જે રાહથી સંસાર મળ દૂર થાય તે રાહને, તે સદાચારને તું સેવજે. શરૂઆત કરે, હે ભાઈ મને આ કોઈ માન્યતા નથી, મને આવો કોઈ આગ્રહ નથી. નાનપણથી આ ભાવ, તો મારે કોઈ મત સિદ્ધ કરવા માટે જગતમાં નથી, મારે તો સતને સિદ્ધ કરવું છે, સાધવું છે. એક જ દ્રષ્ટિ બદલાઈ જાય જીવનમાં, માત્ર મતની દ્રષ્ટિ છે કે સતની દ્રષ્ટિ છે, કઈ રાખવી છે? સત સંબંધે રાખવી છે તો પણ આખો જીવનની અંદર આખું પરિવર્તન આવી જશે. દ્રષ્ટિનું, સમજણનું પરિવર્તન આવશે. પછી ગ્રંથ વાંચીએ, વ્યાખ્યાન સાંભળીએ, આપણે કોઈ પણ પ્રકારની ધર્મક્રિયા કરીએ, અનુષ્ઠાન કરીએ, સતની દ્રષ્ટિ હશે તો એ યોગ બધો સમરનો હશે, અને મતની દ્રષ્ટિ હશે તો બધો જ યોગ આશ્રવનો થશે. બસ બંધ નથી. અને એમ કહ્યું કે સૌ સાધન બંધન થયા, રહ્યો ને કોઈ ઉપાય. સત સાધન સમજ્યો નહીં ત્યાં બંધન શું જાય, કેવી રીતે જવાના છે? તું સત સાધન એટલે તને સતને પ્રાપ્ત કરવાનું છે. કોઈ મતની સિદ્ધિ માટે તું જન્મ્યો નથી. જે મહાકામ માટે તું જન્મ્યો છું તેને સંભાળી જાઓ અને શીઘ્રતાથી પૂર્ણ કરો. તો કયા કામ માટે જન્મ્યો છું? હું કોઈનો મતનો ઝંડો લઈને જન્મ્યો છું? તો અહીંયા આનંદગંજી કહે છે કે હવે કયો ઝંડો ઉપાડીશ બોલ. તો બ્રાહ્મણના ઘરે જન્મો ત્યારે નાવા ધોવામાંથી અને સ્પૃશ્ય અસ્પૃશ્યતામાંથી નવરો ન થયો, કોઈના છાંટાઈ ન ઉડવા જોઈએ. તું યોગીના ઘરે જન્મો ત્યારે ચેલા ચેલી થયો, ચલમું ભરીને આ પાથરણા પાથરાને યોગ કર્યા, આ કર્યું તે કર્યું. અને મુસ્લિમના ઘરે જન્મો ત્યારે કલમાં પઢી પઢીને તું મરી ગયો. તો હવે તારે કયો મત તું જો કરવો છે નક્કી કર. આ અનંત જન્મારાની અંદર કેટલા મત હાથમાં લીધા છે, કેટલા ઝંડા લીધા છે, હવે કેને સિદ્ધ કરવો છે? બહુ મહત્વની વાત, બહુ ગંભીર વાત મૂકે છે. એટલે અહીંયા કહે છે કે કેવી રીતે જો આ મતને છોડીને આ સાધવાનું કામ શરૂ કરે તો જન્મ તૂટે, નહીં તો જન્મ નહીં તૂટે. અલ્પ નહીં, અનંત જન્મોની અંદર પડેલો આ જીવ છે. શરૂઆત જ આત્મસિદ્ધિમાં કરી છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, આ અનંતની વાત છે. એમાંથી જ્ઞાની પુરુષ કહે છે કે કયો માર્ગ આ સાધશે જન્મ તેના. વાહ પ્રભુ વાહ, અનંતથી પ્રારંભ કરીને તમે અમને અલ્પમાં મૂકી દીધા. હવે અલ્પમાંથી તે ભવે થવું કે બે ચાર ભવ રહેવા દેવા એ અમારા ઉપર છે. એટલે એણે કહ્યું કે શું કે જે ઉત્કૃષ્ટપણે આરાધના કરે, પોતાની શક્તિ સામર્થ્ય કૌશલ્ય બળ એ બધાથી કરે તો તદ ભવે. થોડુંક ઓછું કરીશ તો બે ચાર ભવ વધારે થશે, પણ અલ્પથી આ વાત વધશે નહીં. અનંતમાંથી તને અમે અલ્પમાં તો લાવી દીધો છે. હવે અલ્પની અંદર ક્યારે છૂટવું? 15ની અંદર, એ તારે કરવાનું. પણ તને 16મો તો થવા નહીં દઈએ, એ તાકાત મારી છે. બહુ સંવેગ જીવનમાં આવે તો 16મો ભવ નથી. આ તાકાત સમજાય છે? જીવનમાં સંવેગ દાખલ થાય તો પછી 16 ભવથી વધારે સંસાર નથી. વિશેષ અવસર છે.